એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેણે, મને લાગે છે, પેઢીઓથી આપણી કલ્પનાને જકડી રાખી છે. ડાયનોસોર.
હા, બિલકુલ.
ફિલ્મોમાં, પુસ્તકોમાં આપણે એમના ભયાનક મોટા મોટા સ્વરૂપો જોયા છે, પણ શું એ જ એમની સાચી ઓળખ છે? શું એ ખાલી ભૂતકાળના રાક્ષસો જ હતા કે પછી કંઈક બીજું?
આ બહુ સારો સવાલ છે, કારણ કે ખરેખર તો ડાયનોસોર વિશેની આપણી જે સમજ છે ને, એ છેલ્લા અમુક દાયકાઓમાં બહુ જ બદલાઈ ગઈ છે, નાટકીય રીતે.
એમ? કઈ રીતે?
એ ખાલી મોટા કદના જીવો નહોતા. અરે, એ તો પૃથ્વી પર લગભગ 16 કરોડ વર્ષથી વધુ, તમે વિચારો, એટલો સમય રાજ કરનાર અતિ સફળ અને એટલું બધું વૈવિધ્ય હતું એમનામાં.
16 કરોડ વર્ષ?
હા, અને આ સમજ આપણને મળી કેવી રીતે, એની પાછળની કહાણી પણ એટલી જ રસપ્રદ છે.
બરાબર. અને આખી વાત સમજવા માટે આજે આપણે એક મોટા નિષ્ણાત ડોક્ટર ડેવિડ નોર્મન એમના કામ પર ધ્યાન આપવાના છીએ.
એમના પુસ્તકો, ખાસ કરીને ડાયનોસોર્સ અને પેલું ડાયનોસોર્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એના મુખ્ય વિચારો પર આપણે વાત કરીશું.
અને આપણો હેતુ ખાલી અમુક ફેક્ટ્સ જાણવાનો નથી, બરાબર, પણ એ સમજવાનો છે કે વિજ્ઞાન પોતે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે જૂની માન્યતાઓ તૂટે છે અને આપણે સત્યની વધુ નજીક જઈએ છીએ.
એકદમ. ડાયનોસોરની આખી વાર્તા આપણને ઘણું શીખવે છે. ઉત્ક્રાંતિ કેવી રીતે થાય છે, પર્યાવરણ બદલાય ત્યારે જીવો કઈ રીતે, મતલબ, એડજસ્ટ કરે છે, અને પેલી સામૂહિક લુપ્તતા જેવી ઘટનાઓ, એના બોધપાઠ પણ છે.
અને પેલી વાત તમે કીધી, જીવનનું સાતત્ય, કે પક્ષીઓ આજે આપણી સાથે છે એ પણ એમનો જ વારસો છે.
હા, એ સૌથી અદ્ભુત વાત છે, એના પર આપણે ચોક્કસ આવીશું.
તો ચાલો શરૂઆત કરીએ આ સમજ આપવામાં જેમનો મોટો હાથ છે એ ડોક્ટર ડેવિડ નોર્મનથી. કોણ છે, શા માટે એમની વાત સાંભળવી જરૂરી છે?
જો, ડોક્ટર ડેવિડ બી નોર્મન બ્રિટનના એક ખૂબ જાણીતા પેલિયોન્ટોલોજિસ્ટ છે.
એટલે પેલું અશ્મિઓના અભ્યાસુ, બરાબર, ખાસ કરીને કરોડરજ્જુવાળા પ્રાણીઓના.
બરાબર. અને એ ઘણા વર્ષો સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટીનું જે પ્રખ્યાત સેડગ્વિક મ્યુઝિયમ છે ને, પૃથ્વી વિજ્ઞાનનું, ત્યાં ડિરેક્ટર અને શિક્ષક પણ રહ્યા છે, એટલે અનુભવ તો ઘણો.
એમનો ખાસ અભ્યાસ શેના પર છે?
એમનું મુખ્ય કામ રહ્યું છે ઓર્નિથોપોડ ડાયનોસોર પર, જેમ કે પેલું ઇગ્વાનોડોન, એના પર એમણે દાયકાઓ સુધી સંશોધન કર્યું છે અને એમના લખાણમાં એ ઊંડાણ દેખાય છે.
સાચી વાત.
પણ એમની ખરી તાકાત શું છે ખબર છે? એ બહુ અઘરા વૈજ્ઞાનિક મુદ્દાઓને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે અને છતાં એમાં ચોકસાઈ જાળવી રાખે.
એટલે ખાલી હાડકાનું વર્ણન નહીં.
ના ના, એનાથી ઘણું આગળ. એ આધુનિક બાયોમિકેનિક્સ, એટલે જીવો કેવી રીતે હલનચલન કરતા હશે એનો અભ્યાસ, અને પેલું ક્લેડિસ્ટિક્સ, એટલે ઉત્ક્રાંતિના સંબંધો, કોણ કોના વંશજ, એ બધું સમજવાની પદ્ધતિ, એનો પણ ઉપયોગ કરે છે.
વાહ.
એટલે ડાયનોસોર ખાલી કેવા દેખાતા હતા એ નહીં, પણ કેવી રીતે જીવતા હતા એનું ચિત્ર સ્પષ્ટ થાય.
અને બીજી મહત્વની વાત, એમને પેલો ડાયનોસોર રેનેસાન્સનો આખો તબક્કો જોયો છે, નહીં? 1960 પછી જે બધા ફેરફારો આવ્યા તે.
એકદમ. અને એમાં સક્રિય ભાગ પણ લીધો છે, એટલે એ 19મી સદીની શરૂઆતની સમજથી માંડીને આજ સુધી જે બદલાવ આવ્યો છે ને, એ આખી સફર આપણી સામે મૂકી શકે છે, જાણે વાર્તા કહેતા હોય એમ.
એટલે ખાલી શું મળ્યું એ નહીં, પણ કેવી રીતે સમજ બદલાઈ એના પર ભાર છે.
બરાબર, આખી પ્રક્રિયા સમજાવે છે.
સરસ. તો ચલો હવે એમના પુસ્તકોના મૂળ વિચાર પર આવીએ. શું કહેવા માગે છે ડોક્ટર નોર્મન ડાયનોસોર વિશે મુખ્યત્વે?
એમનો જે કેન્દ્રનો વિચાર છે ને, એ બહુ સીધો છે, કે ડાયનોસોર વિશેની આપણી જે જૂની છાપ છે, પેલી ફિલ્મોવાળી.
હા, કે ધીમા હતા, ઠંડા લોહીવાળા, બુદ્ધિ વગરના, અને છેવટે નિષ્ફળ ગયા.
બસ એ જ. નોર્મન કહે છે કે આ છાપ તદ્દન ખોટી છે, ભૂલ ભરેલી છે. આ બધું શરૂઆતમાં જે અધૂરા અશ્મિ મળ્યા ને, લોકપ્રિય કલ્પનાઓ ભળી, એના પર આધારિત હતું.
તો પછી સાચી વાત શું છે? વાસ્તવિકતા કેવી હતી?
અરે, વાસ્તવિકતા તો ઘણી વધારે પ્રભાવશાળી છે. નોર્મન પુરાવા ટાંકીને બતાવે છે કે ડાયનોસોર તો
કેટલું વૈવિધ્ય હતું,
એકદમ ગતિશીલ, એમનું સામાજિક વર્તન પણ જટિલ હતું, અને સૌથી મોટી વાત, અકલ્પનીય રીતે સફળ હતા.
સફળ?
કઈ રીતે?
તમે જુઓ ને, પૃથ્વી પર 16 કરોડ વર્ષથી વધુ સમય એમનું રાજ રહ્યું. આપણે માનવજાતિ ક્યાં છીએ એની સરખામણીમાં? આટલો લાંબો સમય ટકી રહેવું એ જ એમની સફળતાનો પુરાવો છે.
વાત તો સાચી છે.
એટલે પુસ્તકોનો મુખ્ય હેતુ એ છે કે આ બધી ગેરસમજો તો દૂર થાય અને સાચું ચિત્ર સામે આવે આધુનિક વિજ્ઞાનના આધારે.
બરાબર. નોર્મન શરૂઆત કરે છે ડાયનોસોરની સાચી વ્યાખ્યાથી, પછી સમજાવે કે અશ્મિ બને કેવી રીતે અને વૈજ્ઞાનિકો એમાંથી માહિતી કાઢે કેવી રીતે. પછી એમના મુખ્ય જૂથો, એમની ઉત્ક્રાંતિ, એમનું જીવવિજ્ઞાન, એટલે કે ગરમ લોહીવાળા હતા કે ઠંડા, પ્રજનન કેમ કરતા હતા, શું ટોળામાં રહેતા હતા, એ સમયનું પર્યાવરણ કેવું હતું, આ બધું જ.
અને પેલી લુપ્તતાની વાત અને પક્ષીઓ સાથેનો સંબંધ, એ બધું પણ આવે છે.
હા, ચોક્કસ. અને પેલી પક્ષીઓવાળી વાત તો એ ખરેખર આધુનિક સંશોધનની સૌથી મોટી શોધોમાંની એક છે કે ડાયનોસોર ખરેખર તો ગયા જ નથી.
ચાલો, આ બહુ રસપ્રદ લાગે છે, થોડું ઊંડાણમાં ઉતરીએ અમુક મુદ્દાઓ પર.
શરૂઆત ક્યાંથી કરીશું? એમની ઓળખથી, પેલું ડાયનોસોર શબ્દ. હા, ત્યાંથી જ કરીએ. ડાયનોસોર શબ્દ સર રિચર્ડ ઓવેને 1842માં વાપર્યો. એનો અર્થ થાય ભયાલક ગરોળી. પણ નોર્મન કહે છે કે આ નામ થોડું ગેરમાર્ગે દોરે એવું છે.
કેમ? ભયાનક નહોતા? ટીરેક્સ જેવા
હતા, અમુક ભયાનક હતા, પણ જો મુખ્ય વાત એમને બીજા સરીસૃપોથી અલગ પાડે છે ને, એ એમની ભયાનકતા નથી, એ છે એમની શરીર રચના, ખાસ કરીને એમની ઊભી ચાલવાની રીત, એમની મુદ્રા.
ઊભી મુદ્રા એટલે?
એટલે એમના પગ છે ને, એ ગરોળી કે મગરની જેમ શરીરની બાજુમાંથી નહોતા નીકળતા, એ સીધા શરીરની નીચે ગોઠવાયેલા હતા, જેમ આપણા હોય કે પક્ષીઓના હોય.
ઓ, સમજાયું.
અને આ રચનાને કારણે તેઓ વધુ સારી રીતે હલનચલન કરી શકતા હતા, વધુ કાર્યક્ષમ રીતે દોડી શકતા હતા, ચાલી શકતા હતા, લાંબા સમય સુધી સક્રિય રહી શકતા હતા, અને આ એમની સફળતાનું એક મોટું કારણ બન્યું.
આ તો બહુ મહત્વનો મુદ્દો છે.
અને પેલી વાત પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે બધા જ મોટા પ્રાચીન સરીસૃપો ડાયનોસોર નહોતા, ખરું ને? એકદમ સાચું. પેલું હવામાં ઉડતું ટેરોસોર્સ કે દરિયામાં રહેતા પ્લેસિયોસોર્સ, એ ભલે ડાયનોસોરના જમાનામાં જ હતા, પણ એ ડાયનોસોર નહોતા. એમની શરીર રચના અલગ હતી, એમની ઉત્ક્રાંતિ અલગ હતી. ડાયનોસોર મુખ્યત્વે જમીન પર રહેતા હતા.
બરાબર. હવે આ બધી માહિતી મળી ક્યાંથી? અશ્મિઓમાંથી, ફોસિલ્સમાંથી. એના વિશે શું કહે છે નોર્મન? કેવી રીતે મળે છે આ પુરાવા?
હા, અશ્મિ જ મુખ્ય આધાર છે. એ બે પ્રકારના હોય છે. એક તો શારીરિક અશ્મિ, એટલે કે બોડી ફોસિલ્સ. એમાં હાડકા, દાંત, ક્યારેક ચામડીની છાપ, એવું બધું સચવાય.
અને બીજો પ્રકાર?
એ છે ટ્રેસ ફોસિલ્સ, એટલે કે જીવોની પ્રવૃત્તિના નિશાન, જેમ કે એમના પગલાની છાપ, એમના માળા, ઈંડા. અને હા, તમે માનશો નહીં, એમની વિષ્ટાના અશ્મિ પણ મળે, એને કોપ્રોલાઇટ્સ કહેવાય.
શું વાત છે! એનાથી શું ખબર પડે? એ શું ખાતા હતા એ?
હા, એ તો ખબર પડે જ, પણ એ સિવાય પણ ઘણું, એમના વર્તન વિશે, એમની આસપાસના વાતાવરણ વિશે. આ ટ્રેસ ફોસિલ્સ બહુ કિંમતી માહિતી આપે છે.
પણ અશ્મિ બનવું એ પોતે જ બહુ અઘવી પ્રક્રિયા છે ને? લાખો વર્ષ લાગે, ખાસ સંજોગો જોઈએ.
બરાબર. પ્રાણી મરી જાય પછી તરત જ એ કાંપ કે માટીમાં ડટાઈ જવું જોઈએ, ઓક્સિજન ન મળવો જોઈએ, ત્યારે માણ એના અવશેષો પથ્થર જેવા બને. એટલે જ અશ્મિ એકોર્ડ છે ને, એ અધૂરો છે. ઘણા બધા જીવોના અશ્મિ ક્યારેય બન્યા જ નથી.
એટલે પેલિયોન્ટોલોજીસ્ટનું કામ અઘરું છે.
હા, એ આ અધૂરા ટુકડાઓમાંથી આખી વાર્તા જોડવાનું કામ છે. બહુ ધીરજ જોઈએ, ચોકસાઈ જોઈએ, જાણે કોઈ વૈજ્ઞાનિક જાસૂસી ચાલતી હોય.
તો આ જાસૂસીથી એમની જીવનશૈલી વિશે શું જાણવા મળ્યું છે? પેલો મોટો સવાલ, ગરમ લોહી કે ઠંડુ લોહી.
આ તો દાયકાઓ જૂનો વિવાદ છે. નોર્મન બંને બાજુના પુરાવા બહુ સરસ રીતે રજૂ કરે છે. શરૂઆતમાં તો બધા માનતા કે ડાયનોસોર ઠંડા લોહીવાળા જ હશે, બીજા સરીસૃપોની જેમ.
પણ પછી શું બદલાયું?
1960ના દાયકામાં પેલો ડાયનોસોર રેનેસાન્સ શરૂ થયો ને, ત્યારે જ્હોન ઓસ્ટ્રોમ જેવા વૈજ્ઞાનિકોએ ડાયનોનિક્સ જેવા ડાયનોસોરનો અભ્યાસ કર્યો. આ ડાયનોનિક્સ નાનો હતો, પણ બહુ જ ચપળ શિકારી હતો. એમણે દલીલ કરી કે આવો સક્રિય પ્રાણી ઠંડા લોહીવાળો કઈ રીતે હોઈ શકે? એને તો સતત ઊર્જા જોઈએ.
એટલે અહીંથી જૂની, ધીમા અને સુસ્ત ડાયનોસોરની છબી તૂટવા લાગી.
બરાબર. પછી તો બીજા પુરાવા પણ મળવા લાગ્યા. એમની પેલી સીધી મુદ્રા, જે સક્રિય જીવન સૂચવે છે, એમના હાડકાની અંદરની રચના, એમાં ખાસ પ્રકારની નળીઓ હેવર્ઝિયન કેનાલ્સ હોય છે, જે ઝડપી વૃદ્ધિ બતાવે છે ગરમ લોહીવાળા પ્રાણીઓની જેમ. પછી કેટલાક ડાયનોસોર તો ધ્રુવ પ્રદેશોમાં પણ રહેતા હતા, જ્યાં ઠંડા લોહીવાળા માટે ટકવું બહુ મુશ્કેલ, અને શિકારી અને શિકારનો જે ગુણોત્તર મળે છે ને અશ્મિઓમાં, એ પણ ગરમ લોહીવાળા પ્રાણીઓના સમુદાય જેવો છે.
પણ ઠંડા લોહીની તરફેણમાં કંઈ નથી
છે. કેટલાક હાડકામાં વૃદ્ધિ રિંગ્સ દેખાય છે, જેમ ઝાડના થડમાં હોય. એ બતાવે છે કે એમની વૃદ્ધિ ઋતુ પ્રમાણે ધીમી ઝડપી થતી હશે, જે ઠંડા લોહીવાળામાં સામાન્ય છે. અને પેલા ખૂબ મોટા સોરોપોડ હતા, લાંબી ગરદનવાળા.
હા, ડિપ્લોડોકસ જેવા.
હા, એ કદાચ એટલા મોટા હતા કે એમના શરીરનું કદ જ એમને ગરમી જાળવી રાખવામાં મદદ કરતું હોય. એને જાયગેન્ટોથર્મી કહેવાય.
તો છેવટનો જવાબ શું?
નોર્મન કહે છે કે કદાચ સત્ય વચગાળાનું હોય, મેસોથર્મી જેવું કંઈક. અથવા તો એવું પણ બને કે જુદા જુદા ડાયનોસોર જૂથોની પદ્ધતિ જુદી જુદી હોય, અમુક ગરમ લોહીવાળા, અમુક ઠંડા, અમુક વચ્ચેના. આના પર હજુ સંશોધન ચાલુ જ છે.
બહુ રસપ્રદ છે આ. અને એમના ખોરાક વિશે, એ કેવી રીતે નક્કી થાય?
એ મુખ્યત્વે દાંત પરથી. માંસાહારીના દાંત કેવા હોય? તીક્ષ્ણ, કાપવા માટે. શાકાહારીના ચપટા, ઘસવા માટે, ચાવવા માટે.
બરાબર.
ક્યારેક પેટમાંથી ખોરાકના અવશેષ પણ મળી જાય, અથવા પેલું મેં કહ્યું ને ગેસ્ટ્રોલિથ્સ, પથ્થર ગળતા હતા ખોરાક પીસવા માટે, એ શાકાહારી હોવાનો મોટો પુરાવો છે.
અને એમનું સામાજિક જીવન, એકલા રહેતા કે ટોળામાં?
ઘણા પુરાવા છે કે ઘણા ડાયનોસોર્સ ટોળામાં રહેતા હતા. એક સાથે એક જ દિશામાં જતા ઘણા બધા પગલા મળે, એ શું બતાવે?
કે તેઓ સાથે ચાલતા હતા.
બરાબર. પછી બોન બેડ્સ મળે, એટલે એક જ જગ્યાએથી એક જ જાતિના ઘણા બધા અશ્મિ મળે, એ પણ સામૂહિક જીવનનો સંકેત છે. અને પેલી માયા સૌરાની શોધ તો કમાલની છે.
હા, સારી માતા ગરોળી.
જેક હોર્નરે એના માળાઓ, ઈંડા, બચ્ચાના અશ્મિ શોધ્યા. એના પરથી ખબર પડી કે તેઓ વસાહત બનાવીને રહેતા હતા અને બચ્ચાની કાળજી પણ લેતા હતા.
વાહ, આ બધું જાણીને તો એ સાચે જીવંત પ્રાણીઓ લાગે છે, ખાલી હાડપિંજર નહીં.
બિલકુલ.
હવે એમની વિવિધતાની વાત કરીએ. કેટલા બધા પ્રકારના હતા? નોર્મન એમના મુખ્ય જૂથો વિશે શું કહે છે?
હા, વિવિધતા તો અદ્ભુત હતી. મુખ્યત્વે એમને કમરના હાડકાની રચનાના આધારે બે મોટા ભાગમાં વહેંચવામાં આવે છે.
ઓકે, કયા બે ભાગ?
પહેલું છે સોરિસ્કિયા.
સોરિસ્કિયા?
હા, એનો અર્થ થાય ગરોળી જેવી કમર. આમાં બે મુખ્ય પેટા જૂથ છે. એક તો થેરોપોડ્સ,
એટલે ટીરેક્સ જેવા માંસાહારી.
હા, મોટાભાગે બે પગે ચાલનારા માંસાહારી. અને મહત્વની વાત, આ જ થેરોપોડ્સમાંથી પક્ષીઓ બન્યા. અને બીજું પેટા જૂથ છે સોરોપોડોમોર્ફ્સ, પેલા લાંબી ગરદનવાળા વિશાળ શાકાહારી, ડિપ્લોડોકસ, બ્રેક્યોસોરસ, એ બધા.
બરાબર. અને બીજો મુખ્ય ભાગ?
એ છે ઓર્નિથિસ્કિયા. એનો અર્થ થાય પક્ષી જેવી કમર. પણ મજાની વાત એ છે કે આમાંથી પક્ષીઓ નથી આવ્યા.
હે, આ તો ગૂંચવાડા જેવું છે.
હા, નામકરણ થોડું એવું છે, પણ આ ઓર્નિથિસ્કિયા જૂથના બધા જ સભ્યો શાકાહારી હતા. અને એમાં પણ જબરદસ્ત વિવિધતા હતી, જેમ કે પેલું બખ્તર પહેરેલા હોય એવા સ્ટેગોસોરસ અને એન્ક્યુલોસોરસ, પછી પેલી બતક જેવી ચાંચવાળા ઇગ્વાનોડોન અને હેડ્રોસોર્સ, અને શિંગડાવાળા ટ્રાયસેરાટોપ્સ.
અદ્ભુત. ખરેખર અકલ્પનીય વિવિધતા. અને આ બધું મેસોઝોઇક યુગ દરમિયાન થયું, બરાબર? ટ્રાયસિક, જુરાસિક, ક્રિટેશિયસ.
હા, અને એ સમય દરમિયાન પૃથ્વી પણ બદલાતી રહી. શરૂઆતમાં પેંગિયા નામનો એક જ મહાખંડ હતો, એ તૂટ્યો, વાતાવરણ બદલાયું, અને ક્રિટેશિયસ કાળમાં તો ફૂલવાળા છોડ આવ્યા. આ બધા ફેરફારોએ ડાયનોસોરની ઉત્ક્રાંતિને, એમની વિવિધતાને બહુ અસર કરી.
અને જેમ જેમ આ બધું શોધાયું, તેમ તેમ આપણી સમજ પણ બદલાતી ગઈ. એ સફર વિશે પણ નોર્મન વાત કરે છે.
હા, ચોક્કસ. 19મી સદીમાં જ્યારે પહેલા અશ્મિ મળ્યા, ત્યારે એમને કેવા માન્યા? મોટા, ધીમા, અણઘડ. પછી અમેરિકામાં બોન વોર્સ થઈ, કોપ અને માર્સ વચ્ચેની સ્પર્ધા.
હા, એના વિશે સાંભળ્યું છે.
એમાં ઘણા બધા નવા ડાયનોસોર શોધાયા, પણ પેલી જૂની છબી બદલાઈ નહીં. પણ પછી 1960 પછી પેલો ડાયનોસોર રેનેસેન્સ આવ્યો, ડેનોનિક્સ જેવી શોધો થઈ, અને વૈજ્ઞાનિકોએ કહ્યું, ના ભાઈ, આ તો બહુ સક્રિય, ગતિશીલ અને કદાચ ગરમ લોહીવાળા જીવો હતા.
અને ત્યારે જ પક્ષીઓ સાથેના સંબંધની વાત પણ ફરી સામે આવી.
બરાબર. એ વિચાર નવો નહોતો, પણ ત્યારે એને મજબૂત પુરાવા મળવા લાગ્યા.
અને પછી
આવ્યો એ યુગનો અંત, 66 મિલિયન વર્ષ પહેલા, પેલી મોટી લુપ્તતાની ઘટના. એના વિશે શું કહે છે નોર્મન?
નોર્મન એ કેપીજી લુપ્તતા, પહેલા કેટી કહેવાતી, માટે જે સૌથી સ્વીકૃત કારણ છે, એસ્ટ્રોઇડ ટકરાયો હતો એની બહુ વિગતવાર વાત કરે છે.
પેલો અલ્વારેઝ સિદ્ધાંત, હા, લુઈસ અને વોલ્ટર અલ્વારેઝે જે રજૂ કર્યો એના પુરાવા પણ મજબૂત છે. દુનિયાભરમાં એ સમયના ખડકોમાં ઇરીડિયમ ધાતુ મળે છે, જે પૃથ્વી પર ઓછી પણ એસ્ટ્રોઇડમાં વધારે હોય. પછી શોક્ડ ક્વોર્ટ્ઝ મળે છે, અને પેલો મેક્સિકો પાસે ચિક્સુલુબ નામનો મોટો ખાડો, ક્રેટર મળ્યો છે, લગભગ 180 કિલોમીટર પહોળો.
બાપરે, એ ટક્કરની અસર કેવી થઈ હશે?
કલ્પના બહારની. પહેલાં તો જોરદાર વિસ્ફોટ, આગ, સુનામી, પણ એનાથી ખતરનાક હતી લાંબા ગાળાની અસર. એને કહે છે ઇમ્પેક્ટ વિન્ટર.
ઇમ્પેક્ટ વિન્ટર,
હા. ટક્કરથી એટલી બધી ધૂળ અને રાખ વાતાવરણમાં ઉડી કે એને મહિનાઓ, કદાચ વર્ષો સુધી સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવતો રોકી દીધો.
એટલે અંધારાપટ જેવું.
હા, અને પ્રકાશ ન મળે એટલે છોડ મરી જાય. તાપમાન એકદમ નીચે જતું રહે, આખી ફૂડ ચેઇન, ખોરાકની શૃંખલા તૂટી પડે. મોટાભાગના ડાયનોસોર આ સહન ન કરી શક્યા, ખાસ કરીને જે મોટા હતા એ લુપ્ત થઈ ગયા. પણ અમુક નાના જીવો, ખાસ કરીને પેલા થેરોપોડ ડાયનોસોરના વંશજ જે પક્ષીઓના પૂર્વજ હતા, એ કોઈક રીતે બચી ગયા.
અને ચીનમાં જે પીંછાવાળા ડાયનોસોર મળ્યા, એણે આ વાત પાકી કરી દીધી નહીં?
બિલકુલ. લિયાઓનિંગ પ્રાંતમાંથી જે અશ્મિ મળ્યા છે ને, એમાં તો પીંછા એટલા સ્પષ્ટ દેખાય છે, સાઇનોસોરોપ્ટેરિક્સ જેવા, એના પછી તો કોઈ શંકા જ ન રહી. આજે લગભગ બધા વૈજ્ઞાનિકો માને છે કે પક્ષીઓ હકીકતમાં ડાયનોસોર જ છે, જીવંત ડાયનોસોર.
આખી વાત સાંભળીને તો રૂંવાડા ઊભા થઈ જાય. તો આ બધી ચર્ચા પરથી ડોક્ટર નોર્મનના પુસ્તકોના મુખ્ય સંદેશ શું ગણી શકાય? સાર શું?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે વિજ્ઞાન ક્યારેય અટકતું નથી, એક સતત ચાલતી પ્રક્રિયા છે. ડાયનોસોર વિશે આજે જે આપણે જાણીએ છીએ એ કદાચ કાલે બદલાઈ પણ જાય, નવા પુરાવા મળે તો.
એટલે આપણે હંમેશા નવું શીખવા તૈયાર રહેવું જોઈએ.
બરાબર. બીજો મુદ્દો એમની સફળતાનો. એમને નિષ્ફળ કહેવા કરતાં એ 16 કરોડ વર્ષ સુધી ટકી રહ્યા, એ એમની જબરદસ્ત અનુકૂલન ક્ષમતાનું પ્રમાણ છે, એમનાથી શીખવા જેવું છે. ત્રીજું, પેલિયન્ટોલોજી એકલું કામ નથી કરતું, એમાં ભૂસ્તરશાસ્ત્ર, જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, કેટલા બધા વિષયો ભેગા થાય છે. મોટી સમસ્યાઓ ઉકેલવા માટે આવો ભેગો અભિગમ જરૂરી છે.
અને ચોથો મુદ્દો પેલો, ફિલ્મો અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સમજવાનો.
હા, લોકપ્રિય સંસ્કૃતિ મજા કરાવે, પણ સાચી સમજ માટે તો વૈજ્ઞાનિક પુરાવા જ જોવા પડે. આજે તો માહિતીનો એટલો બધો ધોધ છે, ત્યારે આ સમજ બહુ જ જરૂરી છે.
અને પાંચમો અને સૌથી મજેદાર સંદેશ, પક્ષીઓ એ જીવંત ડાયનોસોર છે.
હા, ભૂતકાળ અને વર્તમાન કેવી અદ્ભુત રીતે જોડાયેલા છે, ઉત્ક્રાંતિ કેવા કેવા વળાંક લે છે.
નોર્મનના પુસ્તકોમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, એમાંથી થોડા શેર કરી શકીએ?
ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમે છે એ છે, ડાયનોસોર ઉત્ક્રાંતિની નિષ્ફળતા ન હતા, પણ પૃથ્વી પરના સૌથી સફળ પ્રાણી જૂથોમાંના એક હતા, જેમનું શાસન 160 મિલિયન વર્ષ ચાલ્યું. આ એમની સફળતાને એકદમ નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે.
બીજો એક વિચાર જે વૈજ્ઞાનિક કામની મુશ્કેલી બતાવે છે, અશ્મિ રેકોર્ડ અધૂરો છે, જાણે ઇતિહાસના પુસ્તકના ફાટેલા પાના વેરવિખેર પડ્યા હોય, તેમાંથી વાર્તા ઘડવી એ પેલિયોન્ટોલોજીસ્ટનું કૌશલ્ય અને પડકાર છે.
સાચી વાત. અને પેલો ક્રાંતિકારી વિચાર, પક્ષીઓ ડાયનોસોરના માત્ર વંશ જ નથી, પક્ષીઓ પોતે જ ડાયનોસોર છે, થેરોપોડ ડાયનોસોરના વંશની એકમાત્ર જીવંત શાખા. આ સાંભળીને આપણી આસપાસના પક્ષીઓને જોવાની નજર જ બદલાઈ જાય.
અને છેલ્લો, એમની વિવિધતા વિશે. ડાયનોસોરનું સાચું આશ્ચર્ય તેમના કદ કે ક્રૂરતામાં નથી, પરંતુ તેમની અકલ્પનીય વિવિધતા અને પૃથ્વી પર જીવનના પડકારો માટે તેમણે વિકસાવેલા અસંખ્ય ઉકેલોમાં છે.
આ વિચારો ખાલી માહિતી નથી આપતા, પણ આપણને વિચારતા કરી મૂકે છે.
તો આ બધું જ્ઞાન, આટલી બધી વાતો, એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? કંઈ વ્યવહારુ ફાયદો થાય ખરો?
અરે ચોક્કસ થાય. પહેલું તો આપણી વિચારવાની શક્તિ કેળવાય છે, ક્રિટિકલ થિંકિંગ. નોર્મન જે રીતે પુરાવા તપાસીને જૂની વાતોને પડકારે છે ને, એ આપણને શીખવે છે કે કોઈ પણ વાત માની લેતા પહેલા પ્રશ્ન પૂછો, પુરાવા જુઓ.
ખાસ કરીને આજે વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં.
બરાબર. બીજું, વિજ્ઞાનની રીત સમજાય છે, કેવી રીતે પૂર્વધારણા બને, ટેસ્ટ થાય, સિદ્ધાંત બને. આ રીત જીવનની બીજી સમસ્યાઓ ઉકેલવામાં પણ કામ લાગે. ત્રીજું, પેલી લુપ્તતાની ઘટનાઓ, એ આપણને ચેતવણી આપે છે. આજે પર્યાવરણનું જે થઈ રહ્યું છે, જૈવ વિવિધતા ઘટી રહી છે, એના પરિણામો કેવા ગંભીર હોઈ શકે છે એનો ખ્યાલ આવે. આપણે વધુ જવાબદાર બનીએ.
અને ચોથું, પેલો ડીપ ટાઈમનો વિચાર. પૃથ્વીનો ઇતિહાસ અબજો વર્ષનો છે, એની સામે આપણું જીવન કેટલું નાનું છે એ સમજ આપણને થોડા નમ્ર બનાવે છે અને આપણી સમસ્યાઓને મોટા પરિપ્રેક્ષ્યમાં જોતા શીખવે છે.
બરાબર કહ્યું. આ ખાલી ડાયનોસોરની વાત નથી, આ જીવન, સમય, બદલાવ અને જ્ઞાનની વાત છે.
ખરેખર કેટલું બધું બદલાઈ ગયું છે ડાયનોસોર વિશેની આપણી સમજમાં. જેમને એક સમયે નિષ્ફળ માનતા હતા તે આજે ઇતિહાસના સૌથી સફળ જીવોમાં ગણાય છે. વિજ્ઞાન કેટલું ગતિશીલ છે.
અને મને સૌથી વધુ સ્પર્શી ગઈ એ વાત, પક્ષીઓનું હોવું. એ આપણને યાદ કરાવે છે કે અંત હંમેશા અંત નથી હોતો, જીવન રસ્તો શોધી જ લે છે. 66 મિલિયન વર્ષ પહેલાં બધું જ ખતમ થઈ ગયું લાગતું હતું, પણ ડાયનોસોરનો વારસો આજે પણ આપણી આસપાસ જીવે છે, આકાશમાં ઉડે છે.
તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. હવે પછી જ્યારે તમે કોઈ ચકલી, કબૂતર કે કાગડાને જુઓ ત્યારે એને ખાલી પક્ષી નહીં પણ એક જીવંત ડાયનોસોર તરીકે જોવાનો પ્રયત્ન કરજો. જુઓ તો ખરા, પ્રકૃતિ અને ઇતિહાસ તરફ જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાય છે કે નહીં.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.